જ્યાં સુધી માર્ગ નથી મળ્યો, માર્ગ મળી ગયા પછી ચાલવાનું શરૂ કરવું કે હજી ઓલી ડિટેલ પૂછવાની? તો હજી પૂછે આનું આમ કેમ થાય, આનું આમ કેમ થાય? અરે માર્ગ મળ્યો છે તો મને ચાલવા આવે. હવે માર્ગ કાપવો છે, પંથ કાપવો છે, માર્ગ ટૂંકો કરવો છે, મુક્તિ પ્રાપ્ત કરવી છે, લક્ષ્ય શું છે હવે? તો પછી હવે આની અંદર કોઈ પણ પ્રકારના બાકીના વિકલ્પો છે. એટલે આત્મસિદ્ધિની અંદર કહ્યું કે જો ઈચ્છો પરમાર્થ તો માર્ગ કાપવાનો પ્રસંગ ભાવનો પુરુષાર્થ આ સત્ય પુરુષાર્થ છે. સંભાવની પ્રાપ્તિ કરો આ સત્ય પુરુષાર્થ છે. એની મેળે એના પરિણામની અંદર આ શાંતિ મળશે. તો મુક્તિનો માર્ગ અહીંયા એક સરસ વાત મૂકી, એટલે મુક્તિનો માર્ગ એક જ છે. એ શેનો માર્ગ કયો? પ્રસંગ માર્ગ, કે જેનાથી સંભાવ પ્રાપ્ત થાય છે. કેવા જીવોને માટે? ભવા તીર્થ અર્થ યાયી. હવે જેને છૂટવું જ છે, ભવનો પાર જ પામવો છે, બીજી કળાકૂટમાં બીજી લપન છપનમાં પડવું નથી. જેણે પોતાના લક્ષ્યને કેન્દ્રિત કર્યું છે, જે હવે કેન્દ્રિત થઈ ગયો છે, હવે ધર્મ કયો સારો ને કયો સારો, કયા વ્રત હારા ને કેની અંદર શું સારું ને કઈ વિધિ સારી ને કયું અનુષ્ઠાન સારું, એ ક્યાંય માથાકોટમાં નથી. એને આ જે જીવ છે એ ભવા તીર્થ અર્થયાયી છે. એ કહે છે કે કોઈ પણ કારણે મારે તો મુક્ત થવું છે, અને શીઘ્રથી શીઘ્ર થવું છે. હવે મને આ સંસાર પાલવે એમ, હવે ભવનું ભ્રમણ હવે મને પોસાય એમ. એટલે આત્મસિદ્ધિમાં આત્માર્થી જીવનું એક લક્ષણ કૃપાળુ દેવે આની અંદર મૂક્યું છે, ભવે. ભવનો ખેદ છે પહેલા, પછી વાત કર બધી, કે ભવ જોઈતો જ નથી. આ ભૂમિકા ઉપર છીએ તો કે ભવની ક્યાં માંડો છો? હજી તો અમારે આ ભવની અંદર હજી ઘણા આદરા અધૂરા રહીએ છે ને, આદરા છે બધા, આ ભવમાં પૂરા કરવા છે, ન થાય તો આવતા ભવમાં કરવા છે. એટલે ભવની પરંપરા તો વિચારધારાથી ચાલુ જ રાખી છે. આ એક જગ્યાએ શબ્દ મૂક્યો છે ભવે ખેદ. ભવનો ખેદ જેને છે એને માટે જ માર્ગ છે. એટલે કયો? બાકીનો પરમાર્થ માર્ગ ગમે તે, પણ આ જે માર્ગ છે, આ યશોવીજીજી મહારાજ, હરિભદ્રસુરી, આનંદગંજી, શ્રીમદ રાજચંદ્રજી, આ બધા કહે છે કે એક લક્ષી બની જાતું. આ માર્ગનું સ્વરૂપ તો અનેકાંતિક છે. તારે શું કામ છે? તારે સમ્યક એકાંત પ્રાપ્ત કરવાનું છે. સમ્યક એકાંત શું છે? ભવથી મુક્તિ. જેને ભવથી મુક્તિ જોઈ છે એને ભવ સાથે પ્રીતિ ચાલે નહીં. બીજી જગ્યાએ કહ્યું છે કામ એક આત્માર્થનો બીજો નહીં મને રો. પછી કીધું છે કે મૂળ માર્ગ સાંભળો નોય વાલું. અંતરમાં ક્યાંક અંતરમાં હજી ભવ વાલો છે, ભલે દુઃખરૂપ હોય તોય જોઈ છે. ભવ માત્ર દુઃખરૂપ છે, ભવ ક્યાંય સુખરૂપ છે એવું કોઈ જ્ઞાનીએ ક્યાંય કીધું નથી. અને બધા જ જે જ્ઞાનીઓને, જેને સંત આપણે માનીએ છીએ, બધા ભવથી છૂટવા પ્રયત્ન કરનારા લોકોને, તો ભવ દુઃખરૂપ છે એમાં શંકા નથી. છ છતાંય જીવને ક્યારેક એ દુઃખ વાલું લાગે છે. મૂળ માર્ગ જિનેશ્વરનો જો સાંભળવો હોય, ક્યાં કહે છે જિનેશ્વરનો મૂળ માર્ગ તમારે જાણવો છે તો કોઈ હિસાબે ભવ વાલો હોવો જોઈએ. સંસારગત વાલોપને અસંસારગત વાલોપની અંદર ફેરવી નાખવી પડશે. કે કોઈ સંજોગોમાં ગમે તેવા સંબંધો હોય, ગમે તેવા સંયોગો મળે, પૌદ્ગલિક રચનાઓ ગમે તેવી મળે, ગમે તેવા પદ પ્રતિષ્ઠા સંસારના મળે, મને ભવ વાલો નથી. ભવ માત્ર દુઃખનું કારણ છે. ભવ એટલે જન્મ ધારણ કરવો. તે આ અનંત દુઃખો સેનાથી છે? જન્મ જરાને મુખ્ય દુઃખના કારણ તેના બે કયા? રાગ. તો એક નક્કી કરીને બેઠો છે કે જો ભવ ધારણ કરશું, જો જન્મ ધારણ કરશું, ભવ ધારણ કરવો એટલે જન્મ ધારણ કરવો, દેહ ધારણ કરવો, તો અનંત દુઃખોની પરંપરા ચાલુ છે, એની સાથે જોડાયેલી જ છે. દુઃખો ક્યાં સુધી છે? જેને દેહ નથી એને એને દુઃખ છે, જે દેહાતીત થયા છે એને દુઃખ છે. દુઃખ તો અંત સંસારમાં પડ્યા છે, છતાં એને નથી. શું કામ નથી? એને દેહ નથી, એ દેહાતીત છે. તો અહીંયા આ જીવ જે ભવાતીતતા અર્થયાયી જે કીધો છે, પેલા એક વસ્તુ નક્કી થઈ ગઈ છે કે ભવનો અંત જોઈએ. કૃપાળુ દેવે કહ્યું જે છૂટવા માટે જ જીવે છે એ બંધનમાં આવતો નથી. અને દિનબંધુની રચના એવી છે કે છૂટવાના કામીને બાંધતો નથી અને બંધાવાના કામીને છોડતો નથી. આ હવે અંતરમાં ભવ દુઃખ વાલું છે એટલે છૂટતા નથી. અંદરમાં સંસાર પ્રત્યેનો, ભવ પ્રત્યેનો, પૌદ્ગલિક રચના પ્રત્યેનો, આ મોહજન્ય સંબંધો પ્રત્યેનો, આસક્તિનો, પ્રેમ, મોહ બધું જાગૃત છે. બહાર ગમે તેટલું થયું હોય, બહાર આ શરીર પ્રત્યેની અંદરમાં પ્રીતિ ખરી કે નહીં? તો કે સાહેબ બહાર પણ એટલી છે, અંદરમાં તો નથી. બહાર છોડેલી હોવા છતાં હાય મને કંઈક થઈ જશે તો એના આધાર ઉપર કેટલા આરંભ સમારંભ, એના આધાર ઉપર કેટલા એના બધા મંડાણ કરીને બેઠો છે કે પછી મારું કોણ ધ્યાન રાખશે, હવે પછી તું જ ને ઉકલી જાય, શું પછી પછી માંડો છું. છૂટી જા પૌદ્ગલિક રચનાઓમાંથી અને એના વિકલ્પમાંથી. શરીર એ પણ પૌદ્ગલિક રચનાનો ભાગ છે, દેહ છે એ પણ. તો દેહની જે સ્થિતિ છે, આમ થશે તેમ થશે, તો એ પણ એક પૌદ્ગલિક રચનાની પ્રક્રિયા છે. તારે જ્યાં સુધી અનુબંધ હશે ત્યાં સુધી તું જાણનાર તરીકે એની સાથે હોઈશ, બાકી તો બીજું કંઈ છે નહીં. તું છે તો જાણનાર છો, જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી જાણીશ. હવે એવી તો ઘણી પૌદ્ગલિક રચનાઓ રોજ રોજ ખતમ થાય છે, તું ક્યાં જાણવા જાશ? સમયે સમયે આ જગતમાં અનંત પૌદ્ગલિક રચનાઓ બદલાયા જ કરે છે, સતત પરિવર્તન એ જ આ જગતનો નિયમ છે. તો બધું આપણે જાણીએ છીએ, જ્યાં સંયોગ છે એટલું જ આપણે જાણીએ. અને એ જાણ્યા પછી મારું છે, સંયોગ છે એટલે મારું છે, માયનું માન્યતા બદલાઈ ગઈ, સંયોગની બદલે માલિકીની થઈ ગઈ. અને મારું છે માયનું એટલે રાગ દ્વેષ કર્યા, પ્રીતિ અપ્રીતિ કરી, ગમો અણગમો કર્યો, ઇષ્ટ અનિષ્ટની ભાવના કરી. જો આ બધા કર્મબંધ ચીકણા કરાવે છે પૌદ્ગલિક રચનામાં રહેલો જીવ. હવે એક માણસનું બીજાનું શરીર પણ તડફડીને મરી રહ્યું છે, તને કંઈ થાય છે? અને પોતાના શરીરમાં આ પૌદ્ગલિક રચના છે, આ પૌદ્ગલિક રચના છે, પણ આ સંયોગમાં છે, આ સંયોગમાં નથી. જે સંયોગમાં નથી તો એનું દુઃખ એ ઘણું જ હશે, પણ છતાં કંઈ એને કારણે રાગ દ્વેષ કરતો, એને કારણે રતિ અરતિ કરતો, એને કારણે પ્રીતિ અપ્રીતિના ભાવ નથી, એને કારણે ઇષ્ટ અનિષ્ટની બુદ્ધિ નથી, કોઈ પણ પ્રકારનું બંધનનું એનાથી થતું નથી. અને અહીંયા થાય છે, શેક ઓટકાર આવે તો થઈ જાય કે આજ કેમ ઓટકાર આવ્યો, આવ્યો ભાન વિના ખાધું હોય બીજું શું થાય? બીજું સંયોગની અંદર આ જીવ લપેટાયેલો છે ત્યારે હું સંયોગ છે એ મારું નથી, પણ ભાવ ત્યાં થાય છે કે એ દેહ સાથેના સંયોગમાં મમત્વ તરત જ આવીને ઊભું રહે છે. એવી રીતે કુટુંબીજનોમાં, એવી રીતે પોતાની સાથેના સંગ્રહ પરિગ્રહમાં, વસ્તુ જગતમાંય પછી એવી ને એવી થતી હોય, કોકનું ઘર નાશ થતું હોય, કોકની સંપત્તિ વેડફાઈ જતી હોય, કાંઈ ન થાય ને, અને પોતાનો એક નવો પૈસો આઘો પાછો થાય ત્યાં શું થયું, વાંધો શું આવ્યો તને, આ પૌદ્ગલિક રચના છે, આઈ તૂટે છે ને આઈ તૂટે છે. તો કે સાહેબ આ સંયોગમાં છે. પણ તો સંયોગમાં છે એમ જાણ ને તું. તો કે સંયોગમાંથી નહીં, દ્રષ્ટિ ક્યાં ગઈ? માલિકેમાં. અને પછી પૂછશે સાહેબ અજ્ઞાન એટલે શું? મિથ્યાત્વ એટલે શું? સતત પડે પડે ઉપયોગની જાગૃતિ, તત્વ દ્રષ્ટિ, વસ્તુ જેમ છે તેમ જાણવી, સંયોગ છે ત્યાં સંયોગ જાણો, સંયોગને કારણે હું એની વેદન સ્વભાવ છે એટલે અનુભવું છું એ પણ જાણો, કાંઈ વાંધો નહીં, પણ એમાં કોઈ પણ પ્રકારની રાગ દ્વેષની બુદ્ધિ થવી જોઈએ નહીં, કારણ કે આ તો મને સંયોગ છે એટલે હું અનુભવું છું, આની આ ક્રિયા બીજે થતી હશે તો મારે શું છે, પરમાં થતી ક્રિયા એનો હું જાણનાર છું, એનો માલિક નથી, સ્વપણાના ભાવ મારા નથી. આ જેટલું મંદ થાય, આ પ્રસંગ ભાવ, આ સાધના કેવી? પ્રસંગ ભાવની સાધના. અત્યધિક વેદના હોય તો પણ પોતાની વેદના પ્રત્યે પોતે માત્ર જોનારો બની જાય તો કેટલી સાતા વેદાય, કેટલો પ્રસંગ ભાવ વેદાય. અને સેજ દુખાવો હોય ને રાડા રાડી કરે તો કયો ભાવ વેદાય? અસા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. રૌદ્ર ક્યાં થાય? હે કોઈ કરતા નથી, બધાને દેખાડી દઈશ હું હાજો થાય ત્યારે, એકેને છોડીશ નહીં, આ રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાનથી માઠા ગતિના બંધ તિર્યંચના બાંધે છે, કેમ કે હવે પરાધીન અવસ્થામાં એ ભાવ સુધી તું વેદીશ, જો તિર્યંચની દશા એ દુઃખને કેવા વેદે છે, પરાધીનપણે વેદે છે ને, પરાધીનપણે વેદન એ તિર્યંચની અવસ્થાનું જીવતું જાગતું ઉદાહરણ આ મનુષ્ય યોનિની સાથે છે, દેખાય છે તિર્યંચમાં પરાધીનતા છે. બળ કેટલું છે? કેટલું છે? ઇન્દ્રિયો કેટલી સશક્ત છે? આપણા કરતા બધી બાબતમાં ચડિયાતા, આપણા કરતા ઇન્દ્રિયજન્ય વિષયોમાં, ઇન્દ્રિયજન્ય વિષયોમાં અને એની શક્તિમાં તિર્યંચ આપણા કરતા ચડિયાતા, એ બરોબર છે. લુચ્ચાઈમાં કાગડો ચડે કે આપણે? ચણચણતામાં વાંદરો ચડે કે આપણે? દ્વેષમાં નાજ ચડે કે આપણે? પ્રમાદમાં અજગર ચડે કે આપણે? વિષય ભાવમાં ભૂંડ ચડે કે આપણે? એક કઈ વસ્તુ એવી નથી કે જેમાં મનુષ્યની કોઈ સર્વોપરી હોય, પણ પરાધીનપણે દુઃખ વેદી રહ્યા છે, કાંઈ કરી શકતા નથી. આવી સશક્ત ઇન્દ્રિયો હોવા છતાં, બળ હોવા છતાં, આપણે કહે ને હારા બળદિયા જેવો છો, ગધેડા જેવો છો, કેમ? ઉદાહરણ કોક માણાનું તો આપો. પણ ચડિયાતા ઓલા છે, એનું શું કરવું? ચડિયાતા. પણ સંયોગની અંદર સંયોગનો ભાવ નથી, સંયોગના ભાવમાં સ્વનો ભાવ આવી જાય છે. આ મોહદ્રષ્ટિ, મોહ ક્યાં આવ્યો? સંયોગના ભાવમાં માલિકીનો ભાવ થવો, પરમાં સ્વની બુદ્ધિ થવી, બસ આ મોહ ક્યાંથી આવ્યો અને ક્યાંથી જાય એને કેટલું સૂક્ષ્મ અંતર છે એનું, મોહને અને જ્ઞાનને કેટલું અંતર. મોહ એટલે અજ્ઞાન અને જ્ઞાન એટલે જ્ઞાન. હવે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે અંતર કેટલું? એક જ અ કાઢી નાખો, વાત પૂરી થઈ. એક અ નીકળી જાય એટલે વાત. કૃપાળુ દેવે મોક્ષ માળામાં જીવ અને મોક્ષ વિશે આ લખ્યું છે, થોડું ચક્કર કરીને, અને પછી એ ત્યાં બધી જગ્યાએ અંતર મૂક્યું છે, જીવ અજીવ, પછી પુણ્ય પાપ બંધ સંવર નિર્જરા મોક્ષ, અહીંયા બધે લીટી આવે નવ તત્વમાં, પછી આ મોક્ષ અને પાછો જીવ આવ્યો, અહીંયા લીટી ન મૂકી, પછી કે જુઓ હવે આમાં અંતર કેટલું. તો કે જીવ અને મોક્ષ વચ્ચે કોઈ અંતર જ નથી, જે અંતર છે બાકીનામાં છે લપ બધી, બંધની છે, પુણ્યની છે, પાપની છે, સંવરની છે, નિર્જરાની છે, પણ જીવ અને મોક્ષ વિશે અંતર. તું છો મોક્ષ સ્વરૂપ, આટલું સમજી લે કે તું મોક્ષ સ્વરૂપ છો, માત્ર અજ્ઞાનને કારણે નથી. અને અજ્ઞાન એ જ છે કે પોતે પોતાને ભૂલી જવું અને બીજાને પોતાનું માનવું. સંયોગ દ્રષ્ટિને જીવ સ્વદ્રષ્ટિ કરીને બેઠો છે અને એની અંદર આ ભવની પરંપરામાં સપડાયો છે. આ જે ભવાતીત અર્થયાયી જીવો છે એનું લક્ષણ આ હરિભદ્ર શ્રી મહારાજા કહે છે કે આ જીવ માને છે પ્રસમ ભાવ સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહીં. એટલે એને પૌદ્ગલિક રચનાઓ, સંબંધ છે એ પૌદ્ગલિક રચના છે. હું મકાનનો માલિક છું અથવા આ મકાન મારું છે, પરિગ્રહ અને સંગ્રહ આ પૌદ્ગલિક રચનાના આધારિત આ બધું છે. તો આને તો પૌદ્ગલિક રચના ગમે તેવી હોય તો પણ એને નિર્લેપ ભાવે એમાં છે. હવે પ્રશ્ન કર્યો છે કે જો મુક્તિનો માર્ગ એક જ હોય, મુક્તિનો માર્ગ જો એક જ હોય તો પછી કે છે આ ભેદ કેમ? ઉદાહરણ આપ્યું છે મહાવીર અને ઋષભદેવ, અને એની અંદર શું કહે છે, પાંચ મહાવ્રત અને ચાર મહાવ્રત. એવી રીતે સમાચારીના પણ ભેદ છે, આચારોમાં પણ ભેદ છે. આ ભેદ કેમ? તમે કહો છો માર્ગ એક, માર્ગના દાતા એક, સર્વજ્ઞ એક, મુક્તિ એક, મુક્તિનો માર્ગ એક, આ બધું એક જ છે. એનું કારણ શું? એ કારણની કથા. જ્ઞાનીઓ તો સમજે છે કે જેને બોધ દેવો છે એ હજી સર્વજ્ઞ થઈ ગયો, એટલે કંઈક પ્રકારનું એને અંદર મનમાં વિકલ્પો આવશે. જ્ઞાનીઓએ આ વિકલ્પની ધારણા કરી અને આવા પ્રકારના વિકલ્પો આપ્યા. હવે કહે છે આગળની ગાથા. એક થઈ ગયા છે, વાંધો કોનો વારો છે? કૌશિકભાઈ, અચ્છા મનરભાઈ.
જિનેશ્વર ભગવંતોની દેશના શિષ્યોને આશ્રય ભિન્ન છે, શિષ્યોની પાત્રતાને આશ્રય ભિન્ન છે, અને લોકોમાં પણ ભિન્ન રીતે પરિણામ પામે છે, તથા મુનિની દેશના પણ લય સાપેક્ષ હોવાથી ભિન્ન છે, પરંતુ પરમાર્થથી તો અભિન્ન જ છે, અર્થાત એક જ છે. વિવેચન. વિતરાગ પરમાત્માની દેશના પરમાર્થે એક રૂપ જ છે, ભિન્ન ભિન્ન નથી, પરંતુ સાંભળનારા શ્રોતાગણમાં રહેલી પાત્રતા નિનધિક હોવાથી તેઓનો ઉપકાર જે રીતે થાય તે રીતે ભગવાન દેશના આપે છે, તેથી ભિન્ન ભિન્ન લાગે છે. જેમ કોઈપણ ઉત્તમ વૈદ્ય રોગી આત્માને જેવો રોગ થયો હોય તેવું ઔષધ આપે છે, એક જ રોગના રોગી જીવોમાં બાળ, યુવાન અને વૃદ્ધ આદિ અવસ્થાને ધ્યાનમાં રાખીને હિન અધિક માત્રાએ ઔષધ આપે છે, કારણ કે તેમ કરવાથી જ એનો રોગ દૂર થવાનો ઉપકાર થાય છે. પરંતુ પરમાર્થથી રોગ દૂર કરવા માટે ઔષધ એક જ છે, સમાન જ છે. તેવી રીતે ઋષભદેવ અને મહાવીર પ્રભુના કાળના જીવો અનુક્રમે રુજુ, જળ અને વક્ર જળ હોવાથી પાંચ મહાવ્રતવાળી અને શેષ 22 તીર્થંકર ભગવાનના કાળમાં જીવો રુજુ પ્રજ્ઞ હોવાથી ચાર મહાવ્રતવાળી દેશના હતી. તે જીવોની તેવી તેવી યોગ્યતા હોવાથી તેઓને જે રીતે ઉપકાર થાય તે પ્રમાણે ભિન્ન ભિન્ન દેશના વ્યવહારથી દેખાતી હોવા છતાં પરમાર્થથી તે દેશના એક જ છે. આ તીર્થંકર ભગવંતો સંસારી જીવોનો ગૌરવ દૂર કરવામાં મહાવૈદ્ય સમાન છે. જે દેશનામાં ભેદ દેખાય છે તે શિષ્યોની પાત્રતાને આધીન છે. બંને વચ્ચેના કાળમાં જે કાળમાં બંને કાળમાં જે જીવની સ્થિતિ છે, જીવોની સ્થિતિ એ જુદી જુદી બતાવી છે. આપણે ઋષભદેવ અને મહાવીર પ્રભુના કાળમાં જે જીવો હતા અને 22 તીર્થંકરોના કાળમાં જે જીવો હતા એ બંનેની પાત્રતા જુદી જુદી હોવાને કારણે આજે દેખાય છે. બાકી બંને જ્ઞાનીઓનો આશય તો એક જ છે, અને જે કહેવો જે દેશના દેશનાનો પ્રકાર પણ એક જ છે, એનો જે એનું પરિણામ એક જ પરિણામ માટે દેશને અપાય.
એટલે દેશના ભિન્ન હોવાનું કારણ દેશના કેને અનુલક્ષીને છે? જેને દેશના આપવામાં આવે છે બોધ, એ સામે શ્રોતાને અનુલક્ષીને છે. માટે કહેનારા શ્રોતાને જે રીતે ઉપકારી થાય તે રીતે તત્વની પ્રરૂપણા કરે છે. આ પહેલી અડધી લીટીનો અર્થ, શિષ્ય ભણી જીન દેશના. જે દેશનાનો આધાર તો તે સમયે જ્ઞાનીની સામે જેવા શ્રોતાઓ હતા, જેવા શિષ્યો હતા, એ આધાર ઉપર એણે દેશના આપી. એટલે એની અંદર ઋષભદેવ અને ભગવાન મહાવીર એકને વક્ર અને ઋજુ જીવો હતા, વક્ર અને જળ જીવો હતા, અને 22 તીર્થંકરોના સમયમાં જીવો ઋજુ અને પ્રાજ્ઞ હતા. એટલે પહેલામાં વક્ર અને સરળ હતા, ઋજુ ને જળ અને વક્ર ને જળ, અને વચ્ચેમાં ઋજુ અને પ્રાજ્ઞ. આ કાળ ભેદે જીવોની જે સ્થિતિ હતી તે પ્રમાણે દેશનામાં ફેરફાર છે. તો શિષ્ય ભણી જીને દેશના. જે દેશના છે એનો આધાર શું? શિષ્યો. બસ આ એટલી વાત અહીંયા સમજવાની છે. જેમ કે પ્રાજ્ઞા એટલે પ્રજ્ઞાવાળા, સમજદાર, હા ઉત્તમ, સમજી જતા વધારે, સમજતા વધારે. હવે પછી ઉદાહરણ શું આપ્યું? રોગી અને વૈદ્ય. વૈદ્ય દવા શેના આધાર ઉપર આપે છે? રોગ ઉપર આપે છે કે રોગી ઉપર આપે છે? બસ વિલાયતી દવા ને દેશી દવાનો ભેદ સમજાણો. વિલાયતી દવા જે છે એલોપથી, જેટલા રોગ એટલી દવા, અને દેશી દવા જેટલા રોગી એટલી દવા. પ્રત્યેક રોગી માટે ઔષધ ભિન્ન છે, એની માત્રા ભિન્ન છે, એનો પ્રકાર ભિન્ન છે, એનું સંયોજન ભિન્ન છે, એનું અનુપાન ભિન્ન છે, એનું પથ્યાપથ્ય ભિન્ન છે. આ દેશી એટલે આયુર્વેદિક પદ્ધતિ, જીવન પદ્ધતિ ઉપર આધારિત થયેલી ચિકિત્સા પદ્ધતિ. જેટલા રોગી એટલી દવા, અને પેલું જેટલો રોગ એટલી દવા. એ દવા થાય એમાં લખ્યું હોય કે આ ડાયાબિટીસની દવા, આ કેન્સરની દવા, આ મેલેરિયાની દવા, આ બ્લડ પ્રેશરની દવા. એ અમેરિકામાં, આફ્રિકામાં, જાપાનમાં, ઓસ્ટ્રેલિયામાં, જ્યાં મરતો હોય ત્યાં એને દવા. એટલે કોક વહેલો મરે ને કોક મોડો મરે, કેમ કે રોગ અનુસાર દેવા છે, એને એની પ્રકૃતિ સાથે કાંઈ સંબંધ નથી. ત્યારે ઓલો એમ કે ના, આ વસ્તુ આ છે પણ આને આ દેવાય નહીં. આ દવા ખરી પણ એમાં એને ભેદ કરવો પડશે, અનુપાનનો ભેદ કરવો પડશે, માત્રાનો ભેદ. કારણ કે જેટલા રોગી એટલે પ્રત્યેક જીવની પ્રકૃતિ જુદી જુદી છે. એક જ રોગના બે દર્દીઓ પણ સમાન અવસ્થામાં, અને ઓલા કે છે રોગ પ્રમાણે જ દર્દીઓની કેટેગરી છે. એટલે દવાના રિએક્શન ખૂબ આવે એલોપેથી દવાના. કારણ શું? કે એણે ધન તો નવો રોગ ઊભો થાય. અહીંયા એની પ્રકૃતિની પહેલાં ચિકિત્સા કરે અને પછી ઔષધ આપે, કે આને આ વસ્તુ ઔષધ છે પણ એની પ્રકૃતિ જો આવી હોય તો આ ઔષધ આપી શકાય નહીં. વળી દર્દીઓની બાળ વય, યુવાન વય ને વૃદ્ધ વય એ પણ ધ્યાનમાં રાખે. ત્રીજું, ઋતુમાન પણ ધ્યાનમાં રાખે, કે જે દવા હિમાલયમાં રહેતા દર્દીને આપવી હોય એ કંઈ પછી અહીંયા મદ્રાસમાં રહેતો હોય એને અપાય નહીં, અને મદ્રાસવાળાને જે દવા આપતા હશે એ ઓલાને નહીં આપે. ઠંડા પ્રદેશને, પ્રદેશ કેવો છે, ઋતુમાન કેવો છે, એની સ્થિતિ શું છે, એનો ખોરાક શું છે, એ શું લઈ શકે એમ છે, એ શું લઈ શકે એમ નથી, એ પથ્યાપથ્યમાં શું લેશે. કેટલીક વાર આપણે કહે કે બસ પછી આવું બધું લેવું, ફ્રૂટ ખાવા, ફાણું ખાવું, પણ ફ્રૂટ કોણ લેશે? તમારી વાત બધી ચોપડામાં અને છાપામાં સારી લાગે પણ કોણ ફ્રૂટ લેશે? તમારી પાસે આવેલો એક મિલનો મજદૂર છે અથવા તો એને ખાવાના સાંસા છે, એને ઘરે દૂધ પણ એને કોઈ દી લેતો ન હોય, બંધાયું ન હોય, તેમ કે હવાર અડધો લીટર દૂધ પીવું, એ છાપું વાંચ્યું તે, ખવારાજ અડધો લીટર દૂધ પીવું કોણ પીશે? વૈદ અને દર્દીનો સંબંધ આ જીવન છે એ બધું જુએ છે કે આ શું લઈ શકશે શું નહીં, એટલે એને કોઈ એવો વિકલ્પ આપી દે કે આ નહીં તો તમે આ લેજો. એમ બધી જ અવસ્થા ભેદ છે, બધી હાલત ભેદ છે, બધી પર્યાય ભેદ છે, બધી અવસ્થાનો ભેદ છે. એટલે કે છે કે આ જિનેશ્વર દેવો સેના જેવા છે અને રોગ કયો છે? ભવનો. કોને લાગુ પડ્યો છે? બધાય નહીં, એકલે છે ને એકને નથી એવું છે. બધા જીવોને આ રોગ લાગુ પડ્યો છે, ભવનો રોગ. અને છતાં આ વૈદ્ય જેવા તીર્થંકર ભગવાન સમયે સમયે કાળે કાળે જ્ઞાનીઓ દેશનાનું સ્વરૂપ બદલાયા કરે છે. એ સેના આધાર ઉપર? શિષ્ય ભણી જીન દેશનાજી. દેશનાનો આધાર શિષ્યની અવસ્થા, હાલત, પરિસ્થિતિ, એની પર્યાય, એની પાત્રતા, આ શું છે એના આધાર ઉપર છે. પણ તત્વમાં ક્યાંય ભેદ નથી, પરમાર્થથી તો બધું અભિન્ન છે. એમાં બધે જ એમ જ કહ્યું કે સંભાવ જ થાય. એમાં કેમ કીધું કે રાગદ્વેષથી મોક્ષ મળે? ક્યાંય આવે કે રાગદ્વેષ કર તો મોક્ષ મળે? ક્યાંય ના આવે. બહુ સરસ સૂત્ર છે. કેટલું આ સમજવા માટે આ યશોવીજીજી મહારાજે એક નાની નાની વાતને સમજાવી છે. જીવમાં આ દ્રષ્ટિ આવવી જોઈએ. આ દ્રષ્ટિ સંભાવની, અનેકાંતની, સ્યાદવાદની. આ સ્યાદવાદ છે કે વસ્તુને અપેક્ષાએ સમજો, આત્મભ્રાંતિ સમરોગ નહીં. સદગુરુ પણ વૈદ્ય તો સદગુરુ પકડજો. ક્યાંય ચોપડા વાંચીને તો કાંઈ પછી ભવરોગનો પ્રયોગ કરતો નહીં. એ તારી પ્રકૃતિ જાણીને, રોગનું પ્રમાણ જાણીને, રોગના અંતરાય જાણીને એ તને કહેશે શું કરવું શું ન કરવું. એમ દેશના ભેદ, કાળ ભેદે દેશના ભેદ હોય છે. મોક્ષમાળાના પાઠમાં કૃપાળુ દેવે આ લખ્યું છે પ્રશ્નોત્તરીના રૂપમાં કે પહેલા તીર્થંકર અને છેલ્લા તીર્થંકરની દેશનામાં કંઈ બદલ? તો કે દેશ, કાળ અને પાત્ર અનુસાર બદલ, પણ તત્વભેદે કોઈ ભેદ નથી. આ મોક્ષમાળામાં 16 વર્ષની ઉંમરે એમને સમજાવી દીધું છે. પણ મોક્ષમાળા આખી વાંચે તો ને, કેમ કે એ તો આપણા માટે છે. એ નક્કી કરે કે જેથી પાઠશાળા શરૂ કરો તેથી મોક્ષમાળા વાંચજો. અરે ભાઈ, આ તારે તો મરવાનો થયો છું, પહેલાં મોક્ષમાળા વાંચ. જિનેશ્વરના કહેલા તત્વથી અધિક ઊણું એમાં કંઈ અમે કહ્યું નથી. મોક્ષમાળાના પાઠ માપી માપીને લખ્યા છે. 16 વર્ષની ઉંમરે લખેલા પાઠ અને 32 વર્ષની જીવનની પૂર્ણતાએ જાય છે ત્યારે પૂછે છે કે સાહેબ કંઈ ફેરફાર કરવો છે? તો કે એમાં કંઈ ફેરફાર અમારે કરવો નથી, એમાં કંઈ ફેરફાર થઈ શકે એમ નથી. આખો જિનેશ્વરનો માર્ગ, તત્વ અને વ્યવહાર બંને જાણવા હોય તો મોક્ષમાળામાં છે. એમાં પ્રતિક્રમણ શું એ આપ્યું છે, રાત્રિ ભોજન શું એ આપ્યું છે, યત્રા શું એ પણ આપ્યું છે, જિનેશ્વર ભક્તિ શું એ પણ આપ્યું છે, દેવગુરુ ધર્મ શું એ પણ આપ્યું છે, અને તત્વના ચમત્કારો એ પણ 18 પાઠ એના પણ આપ્યા છે, ધર્મના ભેદ એના પણ આપ્યા છે, ધ્યાનના ભેદ એના પણ આપ્યા છે. હવે આ 108 પાઠ તો વારંવાર આખું જિનાગમ જેને વાંચવું છે, જાણવું છે, આખો જિનેશ્વરનો માર્ગ, એને મોક્ષમાળાના પાઠનું વારંવાર પુનરાવર્તન પુનરાવર્તન કરતા જ રહેવું જોઈએ. બાર ફેરો તો કરવો જ જોઈએ. ગમે એટલું બીજું વાંચીએ, પાછું એકાદો પાઠ વાંચી લઉં. એટલે જીન તત્વથી આગા પાછા ન થાય. પણ હવે આ મગજની અંદર કાંઈ વેસી ગયું છે એવું કે સરળ આપણા માટે છે જ નહીં. માથું પછાડે લોહી નીકળે, ઢીમણા થાય અને છતાંય ન સમજાય એવો કોઈ ગ્રંથ છે? એવો કોઈ ઉપદેશક છે કે જ્યાં 1.5 કલાક સુધી અમે જઈને પાછા કોળા ધાકડ આવીએ પછી કે ટોપ હો ધૂળ ટોપ શું, તને એમાં શું લાભ થયો ભાઈ? શું થયું તને? શું મળ્યું? તું શું સમજ્યો? તો કે શું ઝીણી વાત કરી, પણ ઝીણી વાતમાં તને શું મળ્યું? તો આમ તું શું કહ્યું? એ પર્યાય ને પર્યાય નહીં, પર્યાય નહીં, ઓલી પર્યાય ઓલું પર્યાયનું કારણ થતું નથી, ના આનું થતું નથી, બધું વાત હતી, પણ તને એમાં લાભ શું થયો? કાંઈ ન થયો ભાઈ. જે ઉપકારી છે એ કર. ઔષધ કયું? જે રોગને હળવું કરે તે ઔષધ, પીડાને નબળી પાડે એ ઔષધ. ગમે તેટલું ઊંચું હોય તો શું કામનું? એટલે સમજણ જે છે અનેકાંતની સ્યાદ બને. અહીંયા કહે છે કે શિષ્ય ભણી જીને દેશના જી. કેટલી સરસ વાત મૂકી છે. પછી આગળ કોને લેવાનું છે? સંતભાઈ.
પરમાત્માની દેશના સાંભળનારા જીવોમાં કેટલાક જીવો આત્મા આદિ સર્વતત્વોને નાશવંત ક્ષણિક અનિત્ય જ સમજતા હોય છે. સ્વદર્શનના આગ્રહના કારણે તેમ જ માનતા હોય છે. તેથી કાળાંતરે આત્મા પુણ્ય આદિ તત્વોના થનારા નાશથી ભીરું હોય છે. એટલે કે અમે ગમે ત્યારે ગમે તેટલું પુણ્ય અથવા ધર્મ કરીશું તો પોતે કાળાંતરે ક્ષણાંતરે નાશ જ પામવાનું છે, કારણ કે તે અનિત્ય જ છે. તેથી પુણ્ય કે ધર્મ કરીને પણ શું કરવાનું છે? એવી જ રીતે આત્મા પણ અનિત્ય જ છે. પુણ્ય ધર્મ કરનારો આત્મા તો વિપાક કાલે રહેવાનો જ નથી. તેથી આપણે પુણ્ય ધર્મ કરીને પણ શું લાભ? આવી વિચારસરણી ધરાવનારા જીવો પ્રત્યે જેમાં પર્યાયોવાળી ક્રમશઃ થતી અવસ્થાઓ ગૌણ છે અને દ્રવ્ય મુખ્ય છે એવી નિત્યત્વની દેશના પરમાત્મા આપે છે.
પછીના લ્યો બંને પેરેગ્રાફ એ જ વાત છે, ગહે જન પરિણતિ ભિન્ન.
એવી જ રીતે સંસારના ભોગોમાં જ આસક્તિવાળા અને ભોગો તથા અને ભોગવનારો આત્મા સદા રહેવાનો જ છે. સુખ અને સુખી આત્મા નિત્ય જ છે. આવું માનનારા ભોગી જીવોને ભોગ પ્રત્યેની આસક્તિ છોડાવી ઉપકાર કરવા માટે દ્રવ્ય જેમાં ગૌણ છે અને પર્યાય જેમાં મુખ્ય છે એવી અનિત્યત્વની દેશના પરમાત્મા આપે છે. પરંતુ પરમાર્થથી વસ્તુ તત્વ નિત્ય નિત્ય છે એવી દેશ એવી તે દેશના એક જ છે.
પછી
તથા પરમાત્મા કોઈપણ વિષય ઉપરની એક જ પ્રકારની દેશના આપતા હોવા છતાં પણ તેઓના અચિંત્ય પુણ્ય પ્રભાવથી જે શ્રોતાઓની જે એક બાજુ દ્રષ્ટિ ઢળી હોય તેનાથી બીજી બાજુની જ દેશના તેને સંભળાય છે. તથા પરમાત્મા પોતાની એક ભાષામાં જ દેશના આપતા હોવા છતાં શ્રોતા વર્ગને સૌને પોતપોતાની ભાષામાં જ સંભળાય છે. આનું કારણ પણ સામાન્ય માનવીમાં ન ઘટે તેવો પરમાત્માનો પુણ્યનો અચિંત પ્રભાવ જ કારણ છે. તથા સર્વ શ્રોતાઓને આશ્રય કહેતા હોવા છતાં પ્રત્યેક શ્રોતાઓને એમ જ લાગે છે કે જાણે આ ભગવાન મને ઉદ્દેશીને જ કહે છે. ઇત્યાદિ રીતે પરમાત્માની દેશના જે સંભળાય છે તેનું કારણ તેઓનું અસાધારણ અને અચિંત્ય પુણ્ય ભલે જ સમજવું જોઈએ. ભગવાન જ્યારે દેશને આપે છે ત્યારે બધા જીવોને કેવું સમજાય છે? ભગવાન ભલે જનરલ કહેતા હોય છતાં દરેક જીવને એમ લાગે કે આ જે દેશના છે મને પોતાને જ લાગુ પડે છે, કહે છે. એવી રીતે ભગવાન દેશના અભિન્ન હોય છે. આ તો પુણ્યની વાત કહીએ કે જે જીવો એવું માનતા હોય છે કે આત્મા નાશ પામવાનો છે ને સંસારની ભોગોમાં આસક્તિ વાળા અને ભોગવનારો આત્મા તો સદા રહેવાનો જ છે. સુખ અને સુખી આત્મા નિત્ય જ છે. એવું માનનારા ભોગી જીવોને ભોગ પ્રત્યેની આસક્તિ છોડાવી અને દ્રવ્ય જેમાં ગૌણ છે અને પર્યાય જેમાં મુખ્ય છે એવી અનિત્યત્વની ભાવનાની દેશના કરે છે.
જીવોની દાર્શનિક અવસ્થા એની ભિન્નતાની વાત બહુ સરળતાથી અહીંયા મૂકી છે. કોઈ જીવ એમ માને છે કે બધું અનિત્ય છે, આત્મા અનિત્ય, પુણ્ય ધર્મ આ બધું. તો આ બધું સંચિત કરીને શું કરવું છે? વળી ધર્મ કરશો તો ક્યાં ભેગો આવવાનો છે? આ જ્યાં આત્મા નથી વળી ધર્મ અહીંયા રહી જશે અને આત્મા તો ગયો જવાનો છે, તો કેના હારું જવું? કેના માટે મૂકી જવું? પુણ્ય કેના માટે કરવું? વળી આપણે પુણ્ય કરશું ત્યારે એના જે ફળ આવશે ત્યારે આપણે હશું કે કોને ખબર છે? કાલ કોણે દીઠી છે? એ લોકો પુણ્યમાંથી ધર્મમાંથી પાછા હટે છે. તો પરમાત્મા ત્યારે એને નિત્યત્વની દેશના આપે છે કે તત્વ છે એ નિત્ય છે અને આ બધી છે અવસ્થા છે પર્યાયવાળી છે. તો ધર્મ કરે છે, પુણ્ય કરે છે, જે કંઈ સંયોગો મળે છે આ બધી વસ્તુ શું છે? પર્યાય છે. તું તો છો જ, એટલે ધ્યાન રાખજે, પુણ્ય ન કરવું તો ન કરજો, પણ પાપ કરીશ તો એનો ભોગતા તું જઈશ, બીજો કોઈ નહીં હોય. આપણા કરેલા કર્મ કોઈ બીજો અન્ય ભોગવવાવાળો નથી. આ જગતમાં આપણે ગમે તેવા હીન અને પાપ કૃત્યો કરીને મરી જઈએ, પછી વાત પૂરી થઈ જાય છે તો કે હિસાબ પૂરો થતો નથી. પ્રત્યેક ક્રિયા પોતાનું ફળ આપ્યા વિના રહેતી નથી. એ કે છે કર્મ ભૂલથાપ ખાતું નથી. કર્મનો હિસાબ બહુ ચોખ્ખો છે, એમાં કોઈ પરમાત્માની જરૂર નથી. એનો અહીંયા કોઈ ચિત્રગુપ્તરે બિહાડ્યો નથી. એના ચોપડા બાળી નાખશું તો પછી વાત પૂરી થઈ જાય ને. આપણે તો આપણે કરીએ ફાઇલ ગુમ કરી દઈએ, ચોપડા બદલાવી નાખીએ, બધું કરીએ, પણ અહીંયા કાંઈ થાય એમ. એને કહે છે દ્રવ્ય નિત્ય છે. તીર્થંકરની દેશનામાં કહે જન પરિણતિ ભિન્ન, અને કહે છે તીર્થંકર જનની પરિણતિ જેવી છે એવી એને ઉપદેશ આપે છે. આવા વિચારવાળાને દ્રવ્યની નિત્યતા સમજે છે, અને બીજાને ભોગની આસક્તિવાળા છે ને એમ છે કે આ બધું બરોબર છે, આ જ સાચું છે, આ જ સાચું છે. એટલે ગમે તેવા પાપ કરે, ગમે તેવા હીન કર્તવ્યો કરે કે ભાઈ જેટલા જીવ્યા એટલું માયણું એટલું સાચું, બાકી બધું પરભવ કોને ખબર છે, એને પણ કહે છે કે ભાઈ આ બધું એ પણ અનિત્ય છે. આ તારો એકેય ભોગ કે તારો એકેય સુખ તારી સાથે રહેવાનું નથી, એટલે એને આસક્તિ છોડાવે છે. સંસારના ઔદ્યોગિક રચનાઓ ઉપર રહેલી આસક્તિ, સંયોગની આસક્તિ, સંબંધની આસક્તિ, સંગ્રહની આસક્તિ, પરિગ્રહની આસક્તિ, કે તું છૂટી જા, આ બધું અનિત્ય છે, આ પર્યાય છે, આ દ્રવ્ય નથી, એમ કરીને એ દેશના આપે છે. પણ મજા તો એ છે, એ કહે છે કે આવું તીર્થંકર દેશના આપે તો એમાં તો બધા બેઠા હોય, આવું માનનારો બેઠો હોય, આવું માનનારો બેઠો હોય. પ્રશ્ન થાય ને કે ઉપદેશ દેતી વખતે કંઈ જુદા જુદા તારવનારા, તમે અહીંયા આવી જાઓ, હવે તમને ઉપદેશ આપું, તમે અહીંયા આવો, તમને ઉપદેશ આપું, એમ નથી. તો આ શું વળી તીર્થંકરની દેશનામાં તમે કહો છો આવું આવું બધું, આને આમ કે આને આમ કે, હા તો કે જેને જે કેવું હોય ઓલો સમજી જાય. આ તીર્થંકરની દેશનાનું અચિંત્ય મહાત્મ્ય, કેમકે તીર્થંકરની દેશના 35 વાણીના ગુણોથી યુક્ત અતિશયો છે. 35 અતિશય જેના છે, જેની વાણીમાં જેના બોધમાં, એ એનું ઉત્કૃષ્ટ પુણ્ય છે. અચિંત્ય પુણ્ય તીર્થંકર પ્રકૃતિનું છે. એ પ્રકૃતિનું હોવાના કારણે એ ધર્મ જાણે છે, અને ધર્મ એવી રીતે કહી શકે છે એ જે ભાષામાં કહે તો લોકો પોતાની ભાષામાં સમજે, જીવ પોતાની ભાષામાં સમજે. લોકો શબ્દની મૂકેલી, જીવ પોતાની ભાષામાં સમજે. દેવલોકનો જીવ હોય, મનુષ્ય લોકનો જીવ હોય, અને તેને જ ગતિનો જીવ હોય, દરેક પોતપોતાની ભાષામાં સમજી જાય છે. અને બીજું, પોતે જે માનતો હોય એની માન્યતાથી વિરુદ્ધની વાત આવે એટલે એને સમજણ જે લેવાની છે. એની નિત્યતા હોય તો એને અનિત્યતાનો બોધ મળે, અનિત્યતાવાળાને નિત્યતાનો મળે. આવી તીર્થંકરની વાણીના અતિશય છે. એટલે ભગવાનની વાણી સર્વને હોવા છતાં સાંભળનારને એમ લાગે છે કે મને જ ના કેનાર નહીં આવે. એટલા બીજું ચરણ છે ને, બીજું ચરણ છે કહે જન પરિણતિ ભિન્ન, એટલે જનની પરિણતિ પ્રમાણે કહે છે, અને પરિણતિ ભિન્ન ભિન્ન છે. જનની પરિણતિ ભિન્ન ભિન્ન છે અને કિનારો એક જ છે, તો આવું કેમ બને? તો કે એની વાણીમાં 35 અતિશય છે. માટે બીજું, એની સર્વજ્ઞતા છે એટલે એને ખબર છે કે આ માને છે, આ માને છે, આ માને છે, અહીંયા બેઠેલા જીવોમાં આ માને છે. એટલે એની સર્વજ્ઞતાને કારણે એની સામે ઇન્દ્રભૂતિ આવીને ઉભરીએ તો જીવની નિત્યતાની વાત કરે, અને એની સામે બીજો ઇન્દ્રભૂતિનો ભાઈ આવે તો એને કર્મની વાત કરે. ગણધર વાત જો કલ્પસૂત્રમાંથી સાંભળો હોય તો જીવ કર્મ ભવ નિત્ય પર્યાય આ બધા 11 જે આવ્યા હતા એની સામે ભગવાને દરેકની સામે જુદો પ્રશ્ન લીધો. પોતે સર્વજ્ઞ હતા એટલે સામાનું શું છે પરિણતિ, એ પરિણતિનું એને યથાર્થ જ્ઞાન હોવાને કારણે એને ઓલાની જે શંકા હતી એ જ દૂર થઈ ગઈ. ભગવાને ઉપદેશ આપ્યો પણ ઓલાને એમ થયું કે આ મને નહોતું સમજાતું કે કર્મના ફળ જીવ ભોગવે કે નહીં, એ એને સમજણ પડી. એમાંથી 11 ગણધરો, એના ગણ વગેરે બધું થયું, આગમોની રચના વગેરે, એ પાર્ટ ફ્રોમ ઇટ. પણ અહીંયા તો સાદી વાત કહીએ છીએ આપણે, તો એ રીતે સમજીએ કે ભાઈ પ્રભુની દેશના જે છે એ તો સર્વજીવનું કલ્યાણકારી છે, હિતકારી છે. જેવો જીવ આપણે પણ આપણી દ્રષ્ટિએ આ દેશનાને ઘટાડવી જોઈએ. પણ બધી જગ્યાએ તો સર્વજ્ઞ નથી અને સમયે સમયે સર્વજ્ઞ નથી, તો પછી કેનારા સર્વજ્ઞ પછી કેનારા કોણ છે? મુનિઓ છે. એની વાત હવે આપણે કરીશું.